એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે બધાનું એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવા વિષય પર ઊંડા ઉતરવાના છીએ જે મને લાગે છે આપણા બધાના જીવનને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે. પ્રાણીઓ.
હા, પ્રાણીઓ. આપણે રોજબરોજ એમની સાથે જીવીએ છીએ, એમના વિશે વિચારીએ છીએ, પણ કદાચ એટલું ઊંડાણથી નહીં જેટલું વિચારવું જોઈએ.
બરાબર. આપણી માન્યતાઓ શું છે, એનો આધાર શું, અને ક્યાંક આપણે શું કહેવાય બેવડા ધોરણો તો નથી અપનાવી રહ્યા ને?
બિલકુલ. અને આ સવાલો અત્યારે વધારે ને વધારે મહત્વના બની રહ્યા છે. એક તરફ જાગૃતિ વધી રહી છે, લોકો પ્રાણીઓ પ્રત્યેની જવાબદારી વિશે વાત કરે છે, પણ બીજી તરફ આપણા વર્તનમાં ઘણો વિરોધાભાસ પણ છે.
જેમ કે
આપણે આપણા પાળેલા કૂતરા કે બિલાડીને તો મતલબ ઘરના સભ્યો જેવા ગણીએ, એમના માટે બધું જ કરીએ, પણ પછી એ જ સમયે ખેતી માટે જે પ્રાણીઓ વપરાય છે અથવા તો શેરીઓમાં રખડતા પ્રાણીઓ,
એમના પ્રત્યે આપણું વલણ સાવ જુદું હોય છે. હા, આ વાત તો છે.
આ જ ગૂંચવણ, આ જ અસંગતતાઓને સમજવામાં એક પુસ્તક આપણને મદદ કરી શકે છે. ડેવિડ ડિગ્રેઝિયાનું એનિમલ રાઇટ્સ, પ્રાણી અધિકારો.
એનિમલ રાઇટ્સ, આજે આપણે એના જ મુખ્ય વિચારોની ચર્ચા કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ લેખકથી જ. કોણ છે આ ડેવિડ ડિગ્રેઝિયા અને એમની વાતમાં એવું શું ખાસ છે?
ડેવિડ ડિગ્રેઝિયા એ અમેરિકામાં જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાં ફિલોસોફીના પ્રોફેસર છે, પણ એ માત્ર એકેડેમિક ફિલોસોફર નથી એમ કહી શકાય.
એટલે
કે એમની મુખ્ય કુશળતા છે બાયોએથિક્સ, જૈવ નીતિશાસ્ત્ર અને એપ્લાઇડ એથિક્સમાં. મતલબ કે તેઓ નૈતિક સિદ્ધાંતોને વાસ્તવિક જીવનની જે જટિલ સમસ્યાઓ છે, જેમ કે મેડિકલ એથિક્સ કે પર્યાવરણ, એના પર કેવી રીતે લાગુ કરવા, એના પર કામ કરે છે.
ઓહ, એટલે થિયરી અને પ્રેક્ટિસ બંનેનું મિશ્રણ, એ તો બહુ રસપ્રદ કહેવાય.
હા, અને એમનો અનુભવ પણ જુઓ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ, જ્યોર્જટાઉન યુનિવર્સિટીની કેનેડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એથિક્સ છે, આવી મોટી સંસ્થાઓ સાથે પણ તેઓ સિનિયર રિસર્ચર તરીકે જોડાયેલા રહ્યા છે. એટલે એમની દલીલો માત્ર હવાઈ નથી હોતી, એમાં એક પ્રકારનું વજન હોય છે, તર્ક હોય છે.
અને એમનો પોતાનો દ્રષ્ટિકોણ કેવો છે? શું એ કોઈ એક ચોક્કસ વિચારધારા, જેમ કે બધા પ્રાણીઓને માણસ જેવા અધિકાર આપો, એવું માને છે?
ના ના, એ જ એમની ખાસિયત છે. પ્રાણી અધિકારોની ચર્ચામાં ઘણીવાર બે અંતિમ છેડા જોવા મળે છે, ખબર છે? એક તરફ ટોમ રેગન જેવા વિચારકો જે કહે કે અમુક પ્રાણીઓને મનુષ્ય જેવા જ મૂળભૂત અધિકારો છે, બીજી તરફ પીટર સિંગર જેવા ઉપયોગિતાવાદીઓ જે પ્રાણીઓના કલ્યાણ અને દુઃખ ઘટાડવા પર ભાર મૂકે. ડિગ્રેઝિયા આ બંનેની વચ્ચેનો રસ્તો શોધે છે, એક કોમન ગ્રાઉન્ડ, એક સંતુલિત અભિગમ. એટલે એમની વાત કટ્ટર નથી લાગતી, પણ વધુ વ્યવહારુ અને શું કહેવાય વિચારમાં પ્રેરિત એવી લાગે છે.
સમજાયું. એક સંતુલિત અને તાર્કિક અવાજ. સરસ. તો હવે સીધા પુસ્તક પર આવીએ, એનિમલ રાઇટ્સ. આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે, એ શું કહેવા માંગે છે ટૂંકમાં?
મૂળભૂત રીતે પુસ્તક એમ કહે છે કે ઘણા પ્રાણીઓ, ખાસ કરીને જો સંવેદનશીલ છે.
સંવેદનશીલ એટલે?
એટલે કે જે સુખ, દુઃખ, પીડા, આનંદ જેવી લાગણીઓ, જે ભાવનાઓ છે, એ અનુભવી શકે છે. આવા પ્રાણીઓ નૈતિક રીતે મહત્વના છે, એમનો એક નૈતિક દરજ્જો છે, અને એમને અમુક મૂળભૂત અધિકારો મળવા જોઈએ.
ઓકે. અને આ વાત આપણી જે પરંપરાગત સમજ છે કે માણસ જ સર્વોપરી છે, એને પડકારે છે, બરાબર ને?
બિલકુલ. ડિગ્રેઝિયા કહે છે કે નૈતિક દરજ્જો આપવા માટે માપદંડ શું હોવો જોઈએ? શું એ બુદ્ધિ છે, ભાષા વાપરવાની ક્ષમતા, કે પછી સમાજ બનાવવાની આવડત?
સામાન્ય રીતે તો આપણે આ જ બધું વિચારીએ છીએ,
પણ ડિગ્રેઝિયા કહે છે ના, મુખ્ય માપદંડ હોવો જોઈએ સંવેદનશીલતા, સેન્શન્સ, અનુભવવાની ક્ષમતા. જો કોઈ જીવ પીડા અનુભવી શકે છે તો નૈતિક રીતે એની પીડાની નોંધ લેવાવી જોઈએ.
તો પુસ્તકનો મુખ્ય સવાલ એ છે કે આપણે પ્રાણીઓ પ્રત્યે નૈતિક રીતે શું ઋણી છીએ અને એ સમજ આપણા સંબંધોને કેવી રીતે બદલી શકે.
બરાબર. અને એનો હેતુ માત્ર લાગણી ઉશ્કેરવાનો નથી, પણ તર્કબદ્ધ રીતે, શૈક્ષણિક રીતે મજબૂત દલીલો આપીને પ્રાણી અધિકારો માટેનો પાયો નાખવાનો છે.
અને પુસ્તક કેવી રીતે આગળ વધે છે, કયા મુદ્દાઓને આવરી લે છે?
એ શરૂઆત કરે છે આ મૂળભૂત પ્રશ્નોથી, નૈતિક દરજ્જો કોને મળે, શા માટે. પછી એ વિજ્ઞાન તરફ વળે છે, પ્રાણીઓનું મન કેવું હોય છે, તેઓ શું અનુભવી શકે છે, એના વૈજ્ઞાનિક પુરાવા શું છે.
ઓકે.
અને પછી આ સૈદ્ધાંતિક અને વૈજ્ઞાનિક સમજને વાસ્તવિક દુનિયામાં લાગુ પાડે છે. ખેતીમાં પ્રાણીઓનો ઉપયોગ સંશોધન માટે, મનોરંજન માટે, પાલતુ પ્રાણીઓ તરીકે, વન્યજીવન, આ બધા ક્ષેત્રોમાં આપણી હાલની પ્રથાઓનું નૈતિક વિશ્લેષણ કરે છે.
અને માત્ર ટીકા નહીં પણ સુધારા માટે માર્ગદર્શન પણ આપે છે.
હા, એ પણ. એટલે તે એકદમ વ્યાપક પુસ્તક છે. થિયોરી, સાયન્સ, પ્રેક્ટિકલ એપ્લિકેશન, બધું જ.
સરસ. ચલો તો હવે થોડા ઊંડા ઉતરીએ. તમે કહ્યું કે સંવેદનશીલતા એ નૈતિક દરજ્જાનો પાયો છે, પણ પેલો સવાલ કે શા માટે બુદ્ધિ કે ભાષા નહીં, એના માટે ડિગ્રેસિયા શું દલીલ આપે છે? તમે માર્જિનલ કેસની વાત કરી હતી.
હા, માર્જિનલ કેસની દલીલ, આર્ગ્યુમેન્ટ ફ્રોમ માર્જિનલ કેસીસ, AMC, આ ખરેખર બહુ જ શું કહેવાય અસરકારક દલીલ છે. એ આપણને અરીસો બતાવે છે.
કેવી રીતે, સમજાવો ને થોડું.
જુઓ, આપણે એમ માનીએ કે માણસ પ્રાણી કરતાં ઊંચો છે કારણ કે આપણી પાસે તર્ક, ભાષા, નૈતિક સમજ જેવી ક્ષમતાઓ છે, બરાબર?
હા, સામાન્ય રીતે આવું જ મનાય છે.
તો પછી પ્રશ્ન એ થાય કે એવા માણસો રૂશું જેમનામાં આ ક્ષમતાઓ નથી અથવા તો બહુ ઓછી છે. દાખલા તરીકે એકદમ નાનું નવજાત બાળક, અથવા કોઈ વ્યક્તિ જેને ગંભીર માનસિક વિકલાંગતા હોય, અથવા કોઈ કોમામાં હોય.
હા, એવા કિસ્સાઓ તો છે.
તો શું આપણે એમને નૈતિક અધિકારો નથી આપતા? શું આપણે કહીએ છીએ કે તેઓ પૂરતા સ્માર્ટ નથી એટલે એમને પીડા આપવી ચાલે, કે એમના હિતોનું ધ્યાન ન રાખીએ તો ચાલે?
ના ના, બિલકુલ નહીં. આપણે તેમને વધુ રક્ષણ આપીએ છીએ.
બસ આ જ પોઈન્ટ છે. જો આપણે આ માર્જિનલ ગણાતા માનવ કેસોમાં એમની બુદ્ધિ કે ભાષાને બદલે એમની સંવેદનશીલતા, દુઃખ અનુભવવાની ક્ષમતાને આધારે નૈતિક રક્ષણ આપીએ છીએ, તો પછી એ જ માપદંડ આપણે એવા પ્રાણીઓને કેમ લાગુ ન પાડી શકીએ જેઓ પણ એ જ રીતે દુઃખ અનુભવી શકે છે?
ઓહ, સમજાયો. એટલે જો આપણે ફક્ત માણસ હોવાના આધારે ભેદભાવ કરીએ તો એ એક પ્રકારનો પક્ષપાત થયો.
હા, જેને ડિગ્રેજિયા, પ્રજાતિવાદ, સ્પીસીઝિઝમ કહે છે. આપણી પોતાની પ્રજાતિ પ્રત્યેનો અતાર્કિક પક્ષપાત.
પ્રજાતિવાદ એટલે પેલું ઉદાહરણ કે કૂતરા માટે પ્રેમ પણ ડુક્કર માટે નહીં, ભલે બંને સરખું અનુભવી શકતા હોય. વાહ, આ દલીલ તો ખરેખર વિચારતા કરી દેવી છે. આપણા બેવડા ધોરણોને ખુલ્લા પાડે છે.
બરાબર. નૈતિક રીતે જે ગુણ મહત્વનો છે તે સંવેદનશીલતા છે, કઈ પ્રજાતિના છો એ નહીં.
પણ પેલો બીજો સવાલ હજુ મનમાં આવે છે. આપણે ખરેખર જાણી શકીએ કે પ્રાણીઓ શું અનુભવે છે? એમનું દુઃખ આપણા જેવું જ હોય? આ થોડું અઘરું નથી લાગતું?
હા, એ વાત સાચી છે કે આપણે કોઈના પણ મનમાં સીધા પ્રવેશી શકતા નથી. એને ફિલોસોફીમાં અન્ય મનની સમસ્યા કહે છે. પણ ડિગ્રેઝિયા કહે છે કે આપણને 100% ખાતરીની જરૂર નથી. વિજ્ઞાન આપણને પૂરતા પુરાવા આપે છે.
કયા પ્રકારના પુરાવા?
પ્રાણીઓનું વર્તન જુઓ. તેઓ પીડાથી ભાગે છે, આનંદ વ્યક્ત કરે છે. એમની શારીરિક રચના, ખાસ કરીને એમની નર્વસ સિસ્ટમ, ઘણીવાર આપણા જેવી જ હોય છે. અને ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ પણ લાગણીઓ ટકી રહેવા માટે ઉપયોગી છે. આ બધું ભેગું મળીને એક મજબૂત કેસ બનાવે છે કે ઘણા પ્રાણીઓ, ખાસ કરીને સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓ, ચોક્કસપણે જટિલ અનુભવો અને લાગણીઓ ધરાવે છે.
એટલે એવું કહેવું કે પ્રાણીઓને ક્યાં ખબર પડે છે એ હવે માત્ર એક બહાનું છે, વૈજ્ઞાનિક રીતે ટકે એવું નથી.
બરાબર. ડિગ્રેઝિયા તો ત્યાં સુધી કહે છે કે પુરાવા એટલા મજબૂત છે કે હવે એના પર શંકા કરવી એ વાજબી નથી, પણ જાણી જોઈને હકીકતનો ઇનકાર કરવા જેવું છે. એટલે શંકાનો લાભ પ્રાણીઓને મળવો જોઈએ.
તેઓ માત્ર મશીન નથી, પણ જીવંત જીવો છે જેમના પોતાના હિતો છે. પીડા ટાળવી, સારું જીવન જીવવું.
એકદમ.
સારું, તો આટલું સ્પષ્ટ થયું. પ્રાણીઓ સંવેદનશીલ છે, નૈતિક રીતે મહત્વના છે. હવે આ સમજને આધારે આપણે એમની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? કયા નૈતિક સિદ્ધાંતો અહીં લાગુ પડે?
અહીંયા ફરી પાછા જુદા જુદા અભિગમ આવે છે. એક છે ઉપયોગિતાવાદ, જેના મુખ્ય પ્રચારક પીટર સિંગર છે.
હા, એમનું નામ સાંભળ્યું છે.
એમનો સિદ્ધાંત શું છે? કે સારામાં સારું પરિણામ એ છે જેમાં એકંદરે સુખ વધે અને દુઃખ ઘટે. અને આ ગણતરીમાં પ્રાણીઓના સુખ દુઃખને પણ એટલું જ મહત્વ આપવું જોઈએ જેટલું માણસના સરખા સુખ દુઃખને આપીએ.
ઓકે. અને બીજો અભિગમ?
બીજો છે ટોમ રેગનનો અધિકાર સિદ્ધાંત. એ કહે છે કે અમુક જીવોનું પોતાનું આંતરિક મૂલ્ય હોય છે અને એમને અમુક મૂળભૂત અધિકારો હોય છે જેને કોઈ છીનવી ન શકે, ભલેને એનાથી બીજા ઘણાનું ભલું થતું હોય, જેમ કે જીવનનો અધિકાર, શારીરિક સ્વતંત્રતાનો અધિકાર.
આ બંને તો ઘણા જુદા લાગે છે. ડિગ્રેઝિયા ક્યાં ઊભા છે આમાં?
ડિગ્રેઝિયા ફરી પેલો કોમન ગ્રાઉન્ડ વાળો રસ્તો લે છે. એ બંનેમાંથી શીખે છે. એ સમાન હિતો માટે સમાન વિચારણાના સિદ્ધાંતને સ્વીકારે છે. એટલે કે જો પીડા ટાળવાનું હિત માણસ માટે મહત્વનું છે, તો પ્રાણી માટે પણ એટલું જ મહત્વનું ગણાવવું જોઈએ.
પણ એનો મતલબ એવો થયો કે બધા અધિકારો સરખા? મત આપવાનો અધિકાર ગાયને પણ મળે?
ના ના, એવું નહીં. ડિગ્રેઝિયા કહે છે કે કદાચ બધા અધિકારો સરખા ન હોય. માનસિક ક્ષમતાઓની જટિલતા પ્રમાણે હિતો અલગ અલગ હોઈ શકે. ચિમ્પાન્ઝીના હિતો કદાચ છીપ કરતાં વધુ જટિલ હોય. પણ, અને આ પણ બહુ મહત્વનું છે,
શું
પણ દરેક સંવેદનશીલ જીવ માટે અમુક મૂળભૂત હિતો, જેમ કે ગંભીર પીડાથી બચવું, જીવતા રહેવું, નું રક્ષણ થવું જ જોઈએ, એ નૈતિક લઘુત્તમ જરૂરિયાત છે. આપણે આપણી નાની સગવડ કે સ્વાદ માટે એમના આ મૂળભૂત હિતોને નજરઅંદાજ ન કરી શકીએ.
આ વાત સીધી જ આપણી થાળી સુધી પહોંચે છે. ખોરાક, ફેક્ટરી ફાર્મિંગ, એના વિશે પુસ્તક શું કહે છે?
ઓહ, એના પર તો ડિગ્રેઝિયા બહુ જ સખત અને સ્પષ્ટ છે. એ ફેક્ટરી ફાર્મિંગની પ્રથાઓને નૈતિક રીતે બિલકુલ બચાવ ન થઈ શકે એવી ગણાવે છે. એ વર્ણન કરે છે કે કેવી રીતે કરોડો પ્રાણીઓને, મતલબ અબજો, ગાય, ભેંસ, ડુક્કર, મરઘા ને આખી જિંદગી કેવી ભયાનક પરિસ્થિતિમાં રાખવામાં આવે છે.
કેવી પરિસ્થિતિ?
એકદમ નાની ગંદી જગ્યામાં પૂરી દેવા, હલનચલન પણ ન કરી શકે એમ, પીડાદાયક શારીરિક ફેરફારો કરવા, જેમ કે મરઘીની ચાંચ કાપી નાખવી કે વાછરડાના શિંગડા બાળી નાખવા, એ પણ એનેસ્થેસિયા વગર, અને અંતે કતલની પ્રક્રિયા પણ ઘણીવાર બહુ ક્રૂર હોય છે.
અને આ બધું સહન કરવાનું કારણ શું?
મુખ્યત્વે માંસ, દૂધ, ઈંડા સસ્તા ભાવે અને મોટા જથ્થામાં પેદા કરવા માટે. ડિગ્રેઝિયાની દલીલ બહુ સીધી છે. પ્રાણીઓને જે અકલ્પનીય અને લાંબા સમયનું દુઃખ વેઠવું પડે છે, એની સરખામણીમાં માણસને મળતા લાભો, થોડો સ્વાદ, થોડી સગવડ, પરંપરા નૈતિક રીતે નજીવા છે. એટલે શાકાહાર કે વીગનિઝમ અપનાવવા માટે એ બહુ મજબૂત નૈતિક કારણો આપે છે.
આ તો ખોરાકની વાત થઈ, પણ બીજો મોટો મુદ્દો છે પ્રાણીઓનો વિજ્ઞાન અને સંશોધનમાં ઉપયોગ. અહીં તો વાત થોડી વધુ પેચીદી બને ને, કારણ કે માનવ સ્વાસ્થ્ય, દવાઓ, એ બધું જોડાયેલું છે.
હા, અને ડિગ્રેઝિયા આ મુદ્દાને પણ એટલી જ ગંભીરતાથી અને બારીકાઈથી જુએ છે. એ એવું નથી કહેતા કે કાલે સવારે જ બધા પ્રયોગો બંધ કરી દો. એ સ્વીકારે છે કે અમુક કિસ્સામાં કદાચ તે જરૂરી હોય,
પણ
અત્યારે જે રીતે મોટાભાગના પ્રયોગો થાય છે એ નૈતિક રીતે યોગ્ય નથી. કારણ કે ઘણીવાર પ્રાણીઓને જે નુકસાન થાય છે, પીડા, ડર, તણાવ, મૃત્યુ, તે ખૂબ જ વધારે હોય છે, અને સામે પક્ષે એનાથી માણસને થનારો ફાયદો કાં તો બહુ ઓછો હોય, અથવા અનિશ્ચિત હોય, અથવા તો એવી પદ્ધતિઓ ઉપલબ્ધ હોય જેમાં પ્રાણીઓનો ઉપયોગ જ ન કરવો પડે.
એટલે માપદંડો બહુ કડક હોવા જોઈએ એમ.
પ્લેસમેન્ટ, જ્યાં શક્ય હોય ત્યાં પ્રાણીઓના બદલે કમ્પ્યુટર મોડેલ, સેલ કલ્ચર જેવા વિકલ્પ વાપરો. રિફાઇનમેન્ટ, જો ઉપયોગ કરવો જ પડે તો પ્રયોગની પદ્ધતિ એવી રીતે સુધારો કે પ્રાણીને ઓછામાં ઓછી તકલીફ પડે. અને રિડક્શન, ઓછામાં ઓછા પ્રાણીઓ પર પ્રયોગ કરો.
એટલે અહીં પણ સંપૂર્ણ પ્રતિબંધને બદલે એક સૂક્ષ્મ અને સંતુલિત અભિગમ છે. બીજા ઉપયોગો, જેમ કે પ્રાણી સંગ્રહાલય, સર્કસ, પાળેલા પ્રાણીઓ, એના વિશે શું?
હા, એની પણ ચર્ચા છે. જે સંસ્થાઓ માત્ર મનોરંજન માટે પ્રાણીઓને રાખે છે અને એમના કલ્યાણનું, એમની કુદરતી જરૂરિયાતોનું ધ્યાન નથી રાખતી, એની ટીકા કરે છે. પણ જે ઝૂ કે અભયારણ્ય ખરેખર સંરક્ષણ, શિક્ષણ અને પ્રાણીઓના સારા જીવન પર ધ્યાન આપે છે, એ કદાચ વાજબી ઠરી શકે અમુક શરતો સાથે.
અને પાળેલા પ્રાણીઓ, પેટ્સ,
ત્યાં જવાબદાર માલિકી પર ભાર છે. પ્રાણીઓને વસ્તુની જેમ ખરીદવા વેચવાની જે પપી મિલ્સ જેવી પ્રથાઓ છે એની વિરુદ્ધ વાત કરે છે. આશ્રયસ્થાનોમાંથી દત્તક લેવાની ભલામણ કરે છે, અને જો પાળો તો એની આજીવન જરૂરિયાતો પૂરી કરવાની નૈતિક જવાબદારી સમજો. એમને છોડી દેવા એ બહુ મોટી સમસ્યા છે.
ઓકે, ખૂબ જ વિસ્તૃત ચર્ચા છે આ પુસ્તકમાં. જો આ બધી વાતોમાંથી આપણે મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો કયા કયા મુદ્દાઓ ખાસ ધ્યાન ખેંચે છે?
મને લાગે છે કે 5 બાબતો બહુ મહત્વની છે.
સંવેદનશીલતા જ નૈતિકતાનો આધાર છે. આપણી બુદ્ધિ કે ભાષા નહીં, પણ આપણી અને એમની બંનેની સુખ દુઃખ અનુભવવાની ક્ષમતા જ આપણી નૈતિક જવાબદારી નક્કી કરે છે. આને ભારતના સંદર્ભમાં વિચારીએ તો શેરીના કૂતરા અને પાળેલા કૂતરા પ્રત્યેનો આપણો ભેદભાવ વિચારવા જેવું છે.
બીજું, માત્ર માનવીય વર્તન પૂરતું નથી. ક્યારેક આપણે કહીએ કે અમે તો પ્રાણીઓને સારી રીતે રાખીએ છીએ અથવા માનવીય રીતે કતલ કરીએ છીએ, પણ ડિગ્રેઝિયા પૂછે છે કે શું મૂળભૂત રીતે એમનો ઉપયોગ કરવો જ યોગ્ય છે? શું થોડી સારી સ્થિતિ આપવાથી શોષણ યોગ્ય બની જાય? ડેરી ઉદ્યોગનું જ ઉદાહરણ લો.
ત્રીજું, અને આ બહુ અગત્યનું છે, પ્રજાતિવાદને ઓળખો અને પડકારો. આપણે જે રીતે પ્રાણીઓ સાથે વર્તન કરીએ છીએ, શું એ તર્ક પર આધારિત છે કે માત્ર આપણી પ્રજાતિ શ્રેષ્ઠ છે એવા પૂર્વગ્રહ પર? કૂતરાને પ્રેમ અને મરઘીને ખોરાક, આ અસંગતતા પાછળનું કારણ શું છે? શું આપણે પ્રામાણિક છીએ?
ચોથું, વિજ્ઞાન અને નીતિશાસ્ત્રને સાથે રાખો. પ્રાણીઓ શું અનુભવી શકે છે એ વિશેની વૈજ્ઞાનિક સમજ આપણને નૈતિક રીતે વધુ જવાબદાર બનાવે છે. જેમ જેમ વિજ્ઞાન આગળ વધે છે, તેમ તેમ પ્રાણીઓની ક્ષમતાઓ વિશે વધુ જાણકારી મળે છે અને આપણી દલીલો વધુ મજબૂત બને છે. એમને ક્યાં ખબર પડે છે એમ કહેવું હવે અઘરું છે.
અને પાંચમું, આપણે બધા આ સિસ્ટમનો ભાગ છીએ, એટલે આપણી પણ જવાબદારી છે. ભલે ફેક્ટરી ફાર્મિંગ કે પ્રાણી પ્રયોગો મોટા ઉદ્યોગો દ્વારા થતા હોય, પણ આપણી રોજની પસંદગીઓ, આપણે શું ખાઈએ છીએ, શું ખરીદીએ છીએ, એ આ સિસ્ટમને ટકાવી રાખવામાં મદદ કરે છે અથવા તો નબળી પાડે છે. એટલે વ્યક્તિગત જવાબદારીમાંથી છટકી શકાય નહીં.
આ પાંચેય મુદ્દા ખરેખર વિચારવા જેવા છે. પુસ્તકમાં એવા કોઈ ચોક્કસ વિચારો કે વાક્યો છે જે ખાસ યાદ રહી જાય એવા હોય?
હા, કેટલાક વિચારો તો એકદમ સીધા અને ધારદાર છે. જેમ કે,
જો કૂતરાને કારણ વગર દુઃખ આપવું ખોટું હોય તો પછી ડુક્કર જેવા એટલી જ ક્ષમતાવાળા પ્રાણીને એનાથી પણ વધુ ભયામક દુઃખ આપતી પ્રથાઓને ટેકો આપવું એ તર્ક વગરનું છે. આ સીધું જ આપણી અસંગતતા પર આંગળી ચીંધે છે. બીજું, પ્રાણી અધિકારનો મતલબ એ નથી કે એમને માણસ જેવા જ અધિકારો આપો, પણ એ છે કે એમના હિતોને ગંભીરતાથી લો. આપણી સગવડ કે આનંદ માટે એમના મૂળભૂત હિતો, જેમ કે જીવવું કે પીડા ટાળવી, એને અવગણો નહીં. આ એક સામાન્ય ગેરસમજ દૂર કરે છે.
બરાબર, વાત સરખા વ્યવહારની નથી, સરખી નૈતિક ગણતરીની છે. અને ત્રીજું, પ્રાણીઓની ચેતના અને અનુભવ માટેના વૈજ્ઞાનિક પુરાવા એટલા બધા છે કે હવે એના પર શંકા કરવી એ વાજબી શંકા નથી, પણ જાણી જોઈને હકીકતનો અસ્વીકાર કરવા બરાબર છે. આ સ્પષ્ટ કરે છે કે આ માત્ર લાગણીની વાત નથી, વિજ્ઞાન પણ એને સમર્થન આપે છે.
આ વિચારો ખરેખર આપણને આપણી રોજિંદી જિંદગી અને પસંદગીઓ વિશે પુનર્વિચાર કરવા મજબૂર કરે છે. તો આ બધી ચર્ચા સાંભળ્યા પછી કોઈ વ્યક્તિ વાસ્તવિક જીવનમાં શું કરી શકે, ક્યાંથી શરૂઆત કરી શકે?
મને લાગે છે શરૂઆત નાના પગલાથી પણ થઈ શકે છે. જેમ કે પોતાના આહાર વિશે વિચારવું. કદાચ અઠવાડિયામાં અમુક દિવસ માંસ કે પ્રાણીજન્ય ઉત્પાદનો ઓછા કરવા કે બંધ કરવા. જો એ શક્ય ન હોય તો જ્યાંથી ખરીદીએ છીએ ત્યાં થોડી વધુ પૂછપરછ કરવી કે પ્રાણીઓને કેવી રીતે રાખવામાં આવે છે. કદાચ ફ્રી રેન્જ કે વધુ નૈતિક સ્ત્રોતમાંથી આવતા ઉત્પાદનો પસંદ કરવા.
બીજું શું, આપણી ખરીદીની આદતો, ખાસ કરીને સૌંદર્ય પ્રસાધનો, શેમ્પુ, સાબુ, ક્લીનિંગ પ્રોડક્ટ્સ, ક્રુએલ્ટી ફ્રી લેબલવાળા ઉત્પાદનો શોધવાનો પ્રયાસ કરવો જે પ્રાણીઓ પર ટેસ્ટ ન કરાયા હોય. મનોરંજન માટે પણ એવા સર્કસ કે શો ટાળવા જ્યાં પ્રાણીઓનો ઉપયોગ થતો હોય.
અને પાલતુ પ્રાણીઓ વિશે શું સલાહ છે?
જો કોઈને પાળવાનો વિચાર હોય તો પહેલી પસંદગી હંમેશા સ્થાનિક એનિમલ શેલ્ટરમાંથી કોઈ પ્રાણીને દત્તક લેવાની હોવી જોઈએ, ખરીદવાને બદલે. અને જો પાળો તો એની પૂરી જવાબદારી લેવી. એ માત્ર શોખની વસ્તુ નથી, એ જીવંત જીવ છે જેને તમારી સંભાળ, સમય અને પ્રેમની જરૂર છે.
મને એવું પણ લાગે છે કે આ મુદ્દાઓ પર ખુલ્લા મને વાત કરવી, આપણા મિત્ર વર્તુળમાં, પરિવારમાં ચર્ચા કરવી, અને કદાચ આપણી પોતાની જે વર્ષો જૂની માન્યતાઓ છે એના પર સવાલ ઉઠાવવા, એ પણ એક બહુ મોટો ફેરફાર લાવી શકે છે.
બિલકુલ સાચી વાત. જાગૃતિ ફેલાવી અને સભાનપણે પસંદગી કરવી એ જ પરિવર્તનની શરૂઆત છે.
ખૂબ સરસ. આજની આ ચર્ચામાંથી ઘણું જાણવા મળ્યું, વિચારવા મળ્યું. મારા માટે વ્યક્તિગત રીતે કહું તો પેલી માર્જિનલ કેસની દલીલ હતી ને, એ ખરેખર મનમાં ચોંટી ગઈ છે. એ આપણી અસંગતતાને એટલી સ્પષ્ટ રીતે સામે લાવે છે કે ખરેખર અસ્વસ્થ કરે છે, પણ જરૂરી રીતે.
અને મને જે વાત સૌથી વધુ પ્રભાવિત કરી ગઈ તે છે ડિગ્રેઝિયા જે રીતે તર્ક અને વિજ્ઞાનને જોડે છે. એ બતાવે છે કે આ માત્ર ભાવનાનો વિષય નથી, પણ એની પાછળ મજબૂત બૌદ્ધિક અને નૈતિક કારણો છે. અને એમનો પેલો કોમન ગ્રાઉન્ડ શોધવાનો પ્રયાસ પણ મને બહુ રચનાત્મક લાગ્યો.
તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે આપણે સમાપન કરીએ. આપણે રોજ જે નિર્ણયો લઈએ છીએ, શું ખાવું, શું પહેરવું, કોની સાથે કેવો વ્યવહાર કરવો, એમાં ક્યાંક ને ક્યાંક, કદાચ અજાણતા પણ, પ્રજાતિવાદ કેટલો ભાગ ભજવે છે? આ એક સવાલ છે જે આપણે આપણી જાતને પૂછી શકીએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.